એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી ક્લાસિક કૃતિની ઊંડી સફરે નીકળી રહ્યા છીએ જેણે એમ કહી શકાય કે નવલકથાના ઇતિહાસને જ બદલી નાખ્યો, ડેનિયલ ડેફોની રોબિન્સન ક્રુસો.
હા બિલકુલ, આ માત્ર એક સાહસ કથા નથી પણ એક માણસની એકલતા, એનો સંઘર્ષ અને એના પુનર્નિર્માણની એક અદ્ભુત કથા છે.
અને લગભગ 1719માં જ્યારે આ પુસ્તક આવ્યું, વિચાર કરો એ સમય પણ કેવો હશે.
બરાબર, એ વખતે વાચકો પર એણે જબરદસ્ત અસર કરી હતી. બ્રિટન દુનિયાભરમાં પગ પેસારો કરી રહ્યું હતું, દરિયાઈ સફરો સામાન્ય હતી અને લોકોને દૂર દેશોની અજાણી વાતો જાણવાની ઉત્સુકતા પણ ખૂબ હતી.
અને લેખક ડેનિયલ ડેફો એ પોતે પણ ઓછા રસપ્રદ નથી.
ના, જરાય નહીં. વ્યાપારી, પત્રકાર, જાસૂસ, શું નહોતા એ? અને એમના પોતાના જીવનના જે અનુભવો હતા ને, એની છાપ એમના લખાણમાં સ્પષ્ટ દેખાય છે.
હા, અને એ અનુભવોએ જ કદાચ એમને સામાન્ય માણસના સંઘર્ષને આટલી બારીકાઈથી પકડવામાં મદદ કરી હશે. એમ કહેવાય છે કે રોબિન્સન ક્રુઝો મૂળ તો એલેક્ઝાન્ડર સેલકિર્ક નામના એક ખલાસીની સત્ય ઘટના પર આધારિત છે.
હા, એ વાત સાચી છે. સેલકિર્ક 4 વર્ષ એક ટાપુ પર એકલો રહ્યો હતો. પણ ડેફોએ શું કર્યું? એમણે એ નાનકડી ઘટનાને લઈને એમાંથી માનવ સ્વભાવ, સમાજ, શ્રદ્ધા એ બધા વિશેના ખૂબ મોટા પ્રશ્નો ઊભા કરી દીધા.
અને એ જ આકૃતિની ખરી તાકાત છે, નહીં?
ચોક્કસ. વાર્તાનો નાયક છે રોબિન્સન ક્રુઝો, યોર્કનો એક યુવાન. એના પિતા એને બહુ સમજાવે છે. કહે છે કે ભાઈ, શાંતિથી જીવ. આ જીવનની મધ્યમ સ્થિતિ જેને કહેવાય ને, એ જ શ્રેષ્ઠ છે. સલામત રહે.
પણ ક્રુઝોના મનમાં તો કંઈક બીજું જ ચાલી રહ્યું છે. એને આરામ નથી જોઈતો.
બિલકુલ, એના મનમાં તોફાન છે, ભટકતા વિચારો છે. એને દુનિયા જોવી છે, સાહસ ખેડવું છે. એટલે ઘરની સલામતી, આરામ બધું છોડીને એ દરિયો ખેડવાનું નક્કી કરે છે.
પણ શરૂઆત જ કંઈ સારી નહોતી રહી એમ સાંભળ્યું છે.
હા, પહેલી જ દરિયાઈ સફર યાર્મથ નજીક જહાજ તોફાનમાં સપડાયું, માણ માણ બચ્યો. હવે જુઓ, આને કોઈ ઈશ્વરની ચેતવણી ગણે.
પણ ક્રુઝો પર એની અસર ન થઈ.
ના, એના પર ભટકતા વિચારો શાંત ન થયા. બીજી સફર કરી, આફ્રિકા ગયો. વ્યાપારમાં સફળતા મળી પણ એની સાથે આફ્રિકાના ગુલામ વેપારનો કડવો અનુભવ પણ થયો.
ઓ, અને ત્રીજી સફર?
ત્રીજી સફરમાં તો એ થીએ ખરાબ થયો. મોરક્કોના ચાંચિયાઓએ પકડી લીધો અને સાલેનામની જગ્યાએ ગુલામી વેઠવી પડી.
ગુલામી? એ અનુભવ કેવો રહ્યો હશે? અસહાયતા, પોતાની સંસ્કૃતિથી એકદમ દૂર.
હા, એણે એના પર ઊંડી અસર કરી જ હશે ચોક્કસ. પણ ક્રુઝો હોશિયાર હતો. ત્યાંથી એ ભાગી છૂટ્યો ઝુરી નામના એક છોકરા સાથે. એમાં એની સાધન સંપન્નતા દેખાય છે. પણ
પણ શું?
થોડો સ્વાર્થ પણ ખરો?
કદાચ, કારણ કે પછી એ ઝુરીને વેચી દે છે. ખેર, પછી એક પોર્ટુગીઝ કેપ્ટન એને બચાવે છે અને બ્રાઝિલ લઈ જાય છે.
અચ્છા, બ્રાઝિલ? ત્યાં શું કર્યું એણે? ફરી પાછું સાહસ અને પૈસાની લાલચ જાગી.
એટલે
બીજા વેપારીઓએ એને ઉશ્કેર્યો. કહ્યું કે ચાલો આપણે આફ્રિકા જઈએ, ત્યાંથી ગુલામો લાવીએ, સસ્તા મળશે, નફો થશે. અને ક્રુઝો તૈયાર થઈ ગયો. આ વખતે કોઈ જરૂરિયાત નહોતી, ફક્ત લોભ હતો.
અને આ જ નિર્ણય એના માટે વિનાશક સાબિત થયો.
જાણે કુદરત ન્યાય કરતી હોય એમ જ. આ જ સફરમાં ભયાનક તોફાન આવ્યું, જહાજ ડૂબી ગયું, ક્રુઝો સિવાય બધા જ માર્યા ગયા અને એ એકલો એક અજાણ્યા નિર્જન ટાપુ પર ફેંકાઈ ગયો.
અને અહીંથી શરૂ થાય છે એની અસલી કસોટી, 28 વર્ષની એકલતા. કલ્પના કરવી પણ મુશ્કેલ છે. જ્યારે એ ટાપુ પર ભાનમાં આવ્યો હશે ત્યારે એની પહેલી પ્રતિક્રિયા શું હશે?
શરૂઆતમાં તો ફક્ત ભય, નિરાશા અને એકલતાનો પેલો શું કહેવાય, આઘાત. પણ ક્રુઝો હિંમત હારનાર નહોતો. એણે તરત જ વિચાર્યું કે આમ બેસી રહેવાથી નહીં ચાલે.
એટલે એણે કંઈક કરવાનું શરૂ કર્યું.
હા, એણે જોયું કે પેલું તૂટેલું જહાજ થોડું નજીક હતું. એટલે એણે તરત જ એમાંથી જેટલો સામાન બચાવી શકાય એટલો બચાવવાનું શરૂ કર્યું. ઓજારો, અનાજ, બંદૂકો, દારૂગોળો, જે હાથમાં આવ્યું તે. આ એની વ્યવહારિક બુદ્ધિ બતાવે છે.
જીવતા રહેવા માટે કંઈક કરવું પડશે એ એને સમજાઈ ગયું હતું. શૂન્યમાંથી વ્યવસ્થા ઊભી કરવાની શરૂઆત.
બરાબર. એટલે એણે તરત જ પોતાની પરિસ્થિતિનો તાગ મેળવ્યો, વ્યવસ્થિત થવાનો પ્રયાસ શરૂ કર્યો. અખાલી શારીરિક ટકાઉની વાત નહોતી, મતલબ મનોવૈજ્ઞાનિક રીતે પણ ટકી નાવાનું હતું.
કેવી રીતે? શું કર્યું એણે?
એણે રહેવા માટે એક સુરક્ષિત જગ્યા શોધી. એક ગુફા જેવી હતી, એણે થોડી મોટી કરી, મજબૂત બનાવી, એક વાડ જેવું બનાવ્યું આસપાસ. પછી પોતાની પાસે જે કંઈ હતું એની વ્યવસ્થિત યાદી બનાવી
અને રોજનીશી પણ લખવાનું શરૂ કર્યું. નહીં,
હા, એ બહુ મહત્વનું હતું, જેથી સમયનું ભાન રહે, દિવસો ગણતો રહે અને કદાચ પોતાનું માનસિક સંતુલન જાળવી રાખવા માટે પણ. એણે યુરોપિયન સભ્યતાના જે ટુકડાઓ પોતાની સાથે લાવ્યો હતો ને, તેને આ નવી જંગલી પરિસ્થિતિમાં રોપવાનો, મતલબ કે અનુકૂલન સાધવાનો લાંબો પ્રયાસ શરૂ કર્યો.
પણ પ્રકૃતિ સામે ટકી રહેવું સહેલું તો નહીં જ હોય? અજાણ્યો ટાપુ, અજાણ્યા જોખમો.
જરાય નહીં. માંદગી આવી, અજાણ્યા જીવજંતુઓનો ડર હતો, કુદરતી આફતોનો સામનો કરવાનો હતો. પહેલા જ વર્ષમાં એકવાર તો એ ગંભીર બીમાર પડ્યો. સખત તાવ, નબળાઈ, એને લાગ્યું કે બસ હવે મૃત્યુ નજીક છે.
અને આ માંદગી એના વિચારો બદલ્યા?
હા, એ એના જીવનમાં એક મોટો વળાંક હતો. પથારીમાં પડ્યા પડ્યા એણે પોતાના પાછલા જીવન વિશે વિચાર્યું, પોતાની ભૂલો, પોતાની જીદ અને ઈશ્વર વિશે. અહીંથી એની આધ્યાત્મિક સફરની એક નવી શરૂઆત થઈ એમ કહી શકાય.
પેલી જવ ઉગવાની ઘટના પણ આ જ સમયગાળામાં બની હતી, ખરું ને?
હા, એ પણ એક રસપ્રદ અને મહત્વની ક્ષણ હતી. જહાજમાંથી લાવેલી એક જૂની કોથળીમાંથી અજાણતા કેટલાક અનાજના દાણા વેરાઈ ગયા હતા. એણે ધ્યાન પણ નહોતું આપ્યું.
અને પછી?
પછી વરસાદ પડ્યો અને થોડા સમય પછી એણે જોયું તો ત્યાં જવ અને ચોખાના છોડ ઉગી નીકળ્યા હતા. ક્રુસો માટે તો આ એક ચમત્કાર જેવું હતું.
એણે શું વિચાર્યું હશે? ઈશ્વરનો સંકેત?
હા, એના મનમાં એ જ પ્રશ્ન ઊભો થયો. શું આ ઈશ્વરનો સંકેત છે કે પછી આ માત્ર એક કુદરતી ઘટના છે? એ આ પ્રશ્નો સાથે સતત ઝઝૂમતો રહ્યો, શ્રદ્ધા અને શંકા વચ્ચે, યુ નો, સતત આવન જાવન ચાલતું રહ્યું.
એટલે કે એણે દૈવીય સંકેત અને પોતાના પ્રયત્નો, એ બંને વચ્ચેનો સંબંધ સમજવાનો પ્રયાસ કર્યો અને સાથે સાથે ટાપુ પર પોતાનું જીવન ગોઠવવાનું પણ ચાલુ રાખ્યું.
ધીમે ધીમે એણે ઘણી બધી નવી કુશળતાઓ કેળવી. માટીના વાસણો બનાવતા શીખ્યો. પહેલાં તો બહુ નિષ્ફળ ગયો, પણ હાર ન માની. વાસણો બન્યા એટલે ખોરાક રાંધવાનું, સાચવવાનું સહેલું થયું.
અને હોડી બનાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો ને?
હા, એણે એક મોટી હોડી બનાવી. વિચાર હતો કે ટાપુની આસપાસ ફરી શકાય, કદાચ ભાગી પણ શકાય. પણ હોડી એટલી મોટી બની ગઈ કે એને એને દરિયા સુધી લઈ જ ન શક્યો.
ઓહ, એટલે મહેનત પાણીમાં ગઈ.
હા, પણ આ નિષ્ફળતાએ એને એક મોટો પાઠ શીખવ્યો. ઉત્સાહ જરૂરી છે, પણ સાથે સાથે આયોજન અને વાસ્તવિકતાનું ભાન પણ એટલું જ જરૂરી છે.
આ નાની નાની સફળતાઓ અને નિષ્ફળતાઓ જ એને ઘડતી ગઈ હશે. ખેતી અને પશુપાલન પણ શરૂ કર્યું હતું.
ચોક્કસ. એણે જોયું કે ટાપુ પર જંગલી બકરીઓ છે, એટલે એણે બચ્ચા પકડીને એમને પાળવાનું શરૂ કર્યું. ધીમે ધીમે એની પાસે બકરીઓનું એક ટોળું થઈ ગયું, એટલે દૂધ અને માંસ મળતું રહે.
અને અનાજ?
પેલા જે દાણા ઉગ્યા હતા એમાંથી એણે બીજ સાચવી રાખ્યા અને પછી વ્યવસ્થિત ખેતી શરૂ કરી. જવ અને ચોખા ઉગાડ્યા, રોટલી બનાવતા પણ શીખ્યો. વિચાર કરો, એકલો માણસ આ બધું શીખ્યો અને કરતો ગયો.
આ બધી પ્રવૃત્તિઓ ફક્ત પેટ ભરવા માટે નહોતી, નહીં, એનાથી કંઈક બીજો ફાયદો પણ થતો હશે.
હા, બહુ મોટો ફાયદો. આ બધી પ્રવૃત્તિઓ એના દિવસોને એક અર્થ આપતી હતી, એક માળખું આપતી હતી. નહીંતર એકલતામાં માણસ પાગલ થઈ જાય. એણે ટાપુ પર પોતાનું એક નાનકડું વિશ્વ, એક નાનું રાજ્ય બનાવી લીધું હતું જાણે.
તો આટલા વર્ષોમાં ક્રુસોમાં શારીરિક, માનસિક અને આધ્યાત્મિક રીતે કેવું પરિવર્તન આવ્યું? એક યુરોપિયન સજ્જનમાંથી એ શું બની ગયો?
પરિવર્તન તો ઘણું મોટું આવ્યું. શારીરિક રીતે જુઓ તો એ વધુ મજબૂત બન્યો, વધુ કુશળ બન્યો. સુથાર, ખેડૂત, કુંભાર, શિકારી, બધું જ બની ગયો. મનોવૈજ્ઞાનિક રીતે એણે એકલતામાં પણ સંતોષ શોધતા શીખ્યો. નાની નાની સિદ્ધિઓમાં એને આનંદ મળવા લાગ્યો. એની સ્થિતિસ્થાપકતા વધી.
અને આધ્યાત્મિક રીતે?
એ સૌથી મોટું પરિવર્તન હતું. શરૂઆતમાં એ થોડો બેફિકર હતો, ધર્મ પ્રત્યે ઉદાસીન હતો. પછી ટાપુ પર આવ્યો, નિરાશ થયો, ગુસ્સે થયો અને ધીમે ધીમે એ નિરાશામાંથી પસાર થઈને એક ઊંડી વ્યક્તિગત શ્રદ્ધા સુધી પહોંચ્યો. એણે સ્વીકાર્યું કે બધું એના પોતાના નિયંત્રણમાં નથી. ટકી રહેવા માટે ઈશ્વર પર આધાર રાખવો પડશે, પણ સાથે સાથે પોતાના શ્રેષ્ઠ પ્રયત્નો પણ કરવા પડશે. એ બંનેનો સમન્વય એણે સાધ્યો.
પણ આટલા વર્ષોની એકલતા પછી એક દિવસ કંઈક એવું બન્યું જેણે એની આ ગોઠવાયેલી જિંદગી અને શાંતિને ઢોળી નાખી.
હા, ઘણા વર્ષો વીતી ગયા હતા. એ લગભગ ટાપુ પરના જીવનથી ટેવાઈ ગયો હતો. અને પછી એક દિવસ એણે રેતીમાં માણસના પગનું નિશાન જોયું.
ઓહ, આટલા વર્ષે શું પ્રતિક્રિયા હશે?
આનંદ ન થયો, એને ભય લાગ્યો, સખત ભય. વર્ષોથી એ એકલો હતો. કોઈ બીજા માણસનું અસ્તિત્વ જ એના માટે એક મોટો આંચકો હતો. કોણ હશે? મિત્ર હશે કે દુશ્મન? એની એકાંતની આદત એટલી પાકી થઈ ગઈ હતી કે બીજા માણસનો વિચારે જેને ડરાવી ગયો.
અને પછી એનો ડર સાચો પડ્યો.
હા, થોડા સમય પછી એણે જોયું કે ટાપુના કિનારે ભયાનક દૃશ્ય હતું. કેટલાક મૂળ નિવાસીઓ, જેમને એ સેવેજીસ કહે છે, તેઓ કેદીઓને લઈને ટાપુ પર આવતા હતા અને એમની હત્યા કરીને નરભક્ષી ભોજન સમારંભ કરતા હતા.
બાપરે, આ જોઈને તો ક્રુસો હચમચી ગયો હશે.
બિલકુલ, એના મનમાં મોટો સંઘર્ષ શરૂ થયો. શું મારે દખલ કરવી જોઈએ? આ લોકોની સંસ્કૃતિ છે, હું કોણ રોકનારો? પણ બીજી બાજુ આ તો હત્યા છે. શું મારે કોઈને બચાવવા જોઈએ? શું મને કોઈનો જીવ લેવાનો અધિકાર છે? ઘણા સમય સુધી એ છુપાઈને ડરીને જીવતો રહ્યો.
પણ એક દિવસ એણે કંઈક પગલું ભર્યું.
હા, એકવાર નરભક્ષીઓ બે કેદીઓને લઈને આવ્યા. એમાંથી એક કેદી ભાગી છૂટ્યો. એ સીધો ક્રુસો જ્યાં છુપાયો હતો એ તરફ દોડ્યો. પાછળ બે નરભક્ષીઓ હતા. હવે ક્રુસો પાસે નિર્ણય લેવાનો સમય હતો.
અને એણે શું કર્યું?
એણે હિંમત કરી. એણે પોતાની બંદૂકથી પેલા બે નરભક્ષીઓને મારી નાખ્યા અને ભાગી રહેલા કેદીને બચાવી લીધો.
આ બચી ગયેલો યુવાન એટલે
ફ્રાઈડે.
બરાબર. ક્રુસોએ એને શુક્રવારે બચાવ્યો હતો એટલે એનું નામ પાડ્યું ફ્રાઈડે. ફ્રાઈડેનું આગમન ક્રુસોના જીવનમાં એક બહુ મોટો વળાંક હતો. એના એકાંતનો અંત આવ્યો. હવે એ એકલો નહોતો. આ બંને વચ્ચેનો સંબંધ કેવો રહ્યો?
શરૂઆતમાં તો સંબંધ સ્પષ્ટ હતો. ક્રુસો માલિક, ફ્રાઈડે સેવક. ક્રુસો એને અંગ્રેજી શીખવે છે, પોતાના ધર્મ વિશે સમજાવે છે, યુરોપિયન રીત ભાત શીખવે છે. જાણે એ ફ્રાઈડેને સભ્ય બનાવી રહ્યો હોય.
પણ શું એ સંબંધ એવો જ રહ્યો?
ના, ધીમે ધીમે એમની વચ્ચે એક સમજણ વિકસે છે, એક સ્નેહ બંધાય છે. ફ્રાઈડે ખૂબ જ વફાદાર, બુદ્ધિશાળી અને ભળો સાબિત થાય છે. ડેફો એનું ચિત્રણ એવી રીતે કરે છે કે એ સમયની જે માન્યતાઓ હતી ને જંગલી પ્રજા વિશેની, એના પર સીધો સવાલ ઊભો થાય. ફ્રાઈડેમાં ઘણા એવા ગુણો છે જે કદાચ ક્રુસોમાં પણ નથી.
પણ તેમ છતાં શું આ સંબંધને આપણે સંપૂર્ણપણે સમાન ગણી શકીએ? કે પછી પેલું સત્તાનું સમીકરણ, માલિક અને ગુલામ, સંસ્કારી અને અસંસ્કારી, યુરોપિયન અને મૂળ નિવાસી, એ ક્યાંક ને ક્યાંક છુપાયેલું તો હતું જ?
આ બહુ જ જટિલ પ્રશ્ન છે અને નવલકથા એનો કોઈ સરળ જવાબ નથી આપતી. એ હકીકત છે કે ક્રુસો ફ્રાઈડેને ચાહે છે, એની કદર કરે છે, પણ એ હંમેશા પોતાને એનાથી શ્રેષ્ઠ માને છે. એ એને મારો માણસ, માય મેન કહીને બોલાવે છે. એટલે એ સંબંધમાં ડેફોના સમયના જે સંસ્થાનવાદી વિચારો હતા એનું પ્રતિબિંબ તો દેખાય જ છે.
પણ ડેફો એને પડકારે પણ છે, તમે કહ્યું એમ.
હા, પડકારે પણ છે. ખાસ કરીને જ્યારે ફ્રાઈડે ધર્મ વિશે એવા સીધા અને તાર્કિક સવાલો પૂછે છે જેનો જવાબ ક્રુસો પાસે નથી હોતો, ત્યારે આપણને થાય કે કોણ વધુ સભ્ય કે કોણ વધુ વિચારશીલ છે. એ ડેફોની સૂક્ષ્મતા છે.
એટલે ફ્રાઈડેની હાજરીએ ક્રુસોના જીવનમાં સંવાદ અને સંબંધ તો ઉમેર્યા, પણ સાથે સાથે કેટલીક અસ્વસ્થ કરનારી બાબતો, પેલા સત્તા સમીકરણો જેવી, એ પણ ઉજાગર કરી. પછી ટાપુ પર બીજા લોકો પણ આવ્યા.
હા, થોડા સમય પછી સંજોગો એવા બન્યા કે બીજા કેટલાક યુરોપિયનો, એક સ્પેનિશ નાવિક અને પછી બીજા કેટલાક, અને ફ્રાઈડેના પિતા પણ ટાપુ પર આવી ચડ્યા. એટલે ક્રુસોનો જે નાનકડો સમાજ હતો એ થોડો મોટો થયો.
અને અંતે છુટકારો કેવી રીતે મળ્યો?
અંતે એક અંગ્રેજી જહાજ આવ્યું, પણ એ જહાજના ખલાસીઓએ બળવો કર્યો હતો અને કેપ્ટન તથા બીજા ઓફિસરોને કેદ કરી લીધા હતા. ક્રુસોએ અહીં પોતાની નેતૃત્વ શક્તિ અને બુદ્ધિનો ઉપયોગ કર્યો. એણે ફ્રાઈડે અને બીજા સાથીઓની મદદથી બળવાખોરોને હરાવ્યા, કેપ્ટનને જહાજ પાછું અપાવ્યું
અને બદલામાં કેપ્ટને એને ઇંગ્લેન્ડ પાછા લઈ જવાનું વચન આપ્યું.
બરાબર. અને આખરે 28 વર્ષ બે મહિના અને 19 દિવસ પછી ક્રુસોએ એ નિર્જન ટાપુ છોડ્યો અને ઇંગ્લેન્ડ પાછા ફરવાનો રસ્તો મળ્યો.
28 વર્ષ, આટલા લાંબા સમય પછી પોતાના દેશ, પોતાના સમાજમાં પાછા ફરવાનો અનુભવ કેવો રહ્યો હશે? શું એ ફરીથી સામાન્ય જીવન જીવી શક્યો? એ ભળી શક્યો પાછો?
એ પાછો ફર્યો ત્યારે એને ખબર પડી કે બ્રાઝિલમાં જે એણે વાવેતર શરૂ કર્યું હતું એ પોર્ટુગીઝ કેપ્ટનની વફાદારીને કારણે ખૂબ ફળ્યું હતું. એ ખૂબ ધનવાન બની ગયો હતો.
ઓહ, એટલે આર્થિક રીતે તો એ સદ્ધર થઈ ગયો.
હા, પણ એના માતા પિતા મૃત્યુ પામ્યા હતા. એણે સમાજમાં ભળવાનો પ્રયત્ન કર્યો, લગ્ન પણ કર્યા, પણ જાણે એનું મન હજી પણ પેલા ટાપુ પર જ રહી ગયું હતું. એની અંદરની જે બેચેની હતી, પેલી ભટકવાની વૃત્તિ, એ પૂરેપૂરી શાંત થઈ નહોતી. એટલે વાર્તાના અંત ભાગમાં એ ફરી પાછો મુસાફરી પર નીકળી પડે છે.
આ ખરેખર એક અસાધારણ કથા છે. આમાંથી કયા મુખ્ય વિચારો કે થીમ્સ આપણને જોવા મળે છે? મને લાગે છે કે સૌથી મોટો સવાલ તો નસીબ અને પ્રયત્ન વચ્ચેનું છે, જેને આપણે કહીએ દૈવી સંકેત અને વ્યક્તિગત કર્તૃત્વ.
બિલકુલ, એ મુખ્ય થીમ છે. ક્રુસો સતત આ જ મથામણમાં રહે છે. હું બચી ગયો એ શું હતું? મારું નસીબ, ઈશ્વરની કૃપા, કે પછી મારી પોતાની મહેનત અને હોશિયારીનું પરિણામ? ડેફો કોઈ એક ચોક્કસ જવાબ નથી આપતા, પણ એવું સૂચન કરે છે કે કદાચ ઈશ્વરની યોજના કુદરતી ઘટનાઓ અને માણસના પોતાના કાર્યો દ્વારા જ પ્રગટ થાય છે. ચમત્કારો દ્વારા નહીં, પણ કારણ અસરના નિયમ દ્વારા.
બીજો મોટો મુદ્દો મને લાગે છે સભ્યતાનો. ક્રુસો ટાપુ પર શું કરે છે? એ એક નાનકડી યુરોપિયન સભ્યતા ઊભી કરવાનો પ્રયાસ કરે છે. વાડ બાંધે છે, મિલકત બનાવે છે, ખેતી કરે છે, પશુપાલન કરે છે, ફ્રાઈડે પર શાસન કરે છે. આ શું બતાવે છે?
એ બતાવે છે કે માણસ સ્વભાવે વ્યવસ્થા અને માળખું જંખે છે. એ શૂન્યતામાં રહી શકતો નથી. પણ સાથે એ પ્રશ્ન પણ ઊભો થાય છે કે ક્રુસોએ જે સભ્યતા ઊભી કરી એ શું ખરેખર પ્રગતિ હતી, કે પછી પોતાની યુરોપિયન માન્યતાઓનું એ ટાપુ પર અને ફ્રાઈડે પર આરોપણ હતું?
હા, અને એમાંથી જ સંસ્થાનવાદ અને સાંસ્કૃતિક ભેટાનો મુદ્દો પણ ઊભો થાય છે. ફ્રાઈડે સાથેનો સંબંધ એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
બરાબર, ડેફો એમના સમયના વંશીય અને સાંસ્કૃતિક પૂર્વગ્રહોને પ્રતિબિંબિત કરે છે, પણ સાથે જ ફ્રાઈડેના પાત્ર દ્વારા એ પૂર્વગ્રહોને પડકારે પણ છે. એની બુદ્ધિ, એની સ્વાભાવિક ભલાઈ, એ યુરોપિયન શ્રેષ્ઠતાના ખ્યાલો સામે સવાલ ઊભા કરે છે.
અને પેલો આર્થિક પાસું, એ પણ ઘણું રસપ્રદ છે.
હા, આર્થિક વ્યક્તિવાદ અને ઉભરતા મૂડીવાદના બીજ પણ સ્પષ્ટ દેખાય છે. ક્રુસો દરેક વસ્તુનો હિસાબ રાખે છે. પોતાની પાસે શું છે, શું મેળવ્યું, શું ગુમાવ્યું, સારા નરસા અનુભવોનો પણ જાણે નફા નુકસાનની જેમ હિસાબ માંડે છે. એની મહેનત કરવાની વૃત્તિ, સંપત્તિ ભેગી કરવાની ઈચ્છા, સંસાધનોનો કાર્યક્ષમ ઉપયોગ કરવાની પદ્ધતિ, આ બધું 18મી સદીની શરૂઆતના ઇંગ્લેન્ડની જે ઉભરતી મૂડીવાદી માનસિકતા હતી એને દર્શાવે છે.
અને એની આધ્યાત્મિક યાત્રા, એ પણ ખૂબ મહત્વની છે.
ચોક્કસ, એક સામાન્ય નામમાત્રાના ધાર્મિક માણસમાંથી એ કેવી રીતે મુશ્કેલીઓ, નિરાશા અને આત્મનિરીક્ષણ દ્વારા પસાર થઈને એક ઊંડી અંગત શ્રદ્ધા સુધી પહોંચે છે, એ આખી પ્રક્રિયા બહુ અસરકારક રીતે બતાવી છે. એ કુદરતી ઘટનાઓમાં ઈશ્વરના સંકેતો વાંચતા શીખે છે, એ પોતાની મર્યાદાઓ સ્વીકારે છે અને ટકી રહેવા માટે કૃતજ્ઞતા વિકસાવે છે.
અને છેલ્લે, એકલતા અને સમાજ માણસ માટે શું જરૂરી છે?
આ પણ એક કેન્દ્રીય પ્રશ્ન છે. શું માણસ એકલો જીવી શકે? ક્રુસોએ લાંબો સમય એકલા ગાળ્યો અને એમાં ટકી પણ રહ્યો, એ એની આત્મનિર્ભરતા બતાવે છે. પણ જ્યારે ફ્રાઈડે આવે છે ત્યારે એને જે આનંદ થાય છે, જે રાહત મળે છે, એ બતાવે છે કે માણસ મૂળભૂત રીતે સામાજિક પ્રાણી છે. એને સાથીદારીની જરૂર છે. એટલે આત્મનિર્ભરતા અને સામાજિકતા બંને વચ્ચેનો તણાવ આ નવલકથામાં સતત રહે છે.
ડેફોની લખવાની શૈલી વિશે શું કહેશો? એ પણ એ સમયે ક્રાંતિકારી ગણાઈ હશે.
હા, બિલકુલ. પહેલી વાત તો એ કે આખી નવલકથા પ્રથમ પુરુષમાં લખાઈ છે. જાણે ક્રુસો પોતે જ પોતાની આત્મકથા કહી રહ્યો હોય. એનાથી વાચકને એક પ્રકારની નિકટતા અને પ્રમાણિકતાનો અનુભવ થાય છે.
અને પેલી ઝીણી ઝીણી વિગતો,
એ જ, એ ડેફોની માસ્ટરી છે. ઓજારો કેવી રીતે બનાવ્યા, ઘર કેવી રીતે બાંધ્યું, ખેતી કેવી રીતે કરી, હોડી બનાવવામાં શું મુશ્કેલી પડી, આટલી બધી વ્યવહારિક અને વાસ્તવિક વિગતો છે કે આખી કાલ્પનિક વાત એકદમ સાચી અને વિશ્વાસી લાગે છે. આ વાસ્તવિકતાનો ભ્રમ ઊભો કરવાની શક્તિએ જ રોબિન્સન ક્રુસોને અંગ્રેજીની પહેલી સફળ અને પ્રભાવશાળી નવલકથાઓમાંની એક બનાવી. એણે સાહિત્યને એક નવી દિશા આપી.
જ્યારે કોઈ આ વાર્તા વાંચે ત્યારે ભાવનાત્મક રીતે શું અનુભવાય? પેલી ભયાનક એકલતાનો ડર વધુ લાગે, કે પછી ક્રુસોની હિંમત અને એની ટકી રહેવાની ક્ષમતામાંથી પ્રેરણા મળે?
મને લાગે છે કે બંને અનુભવાય છે. એની એકલતા, એનો ભય, એની નિરાશા, એ આપણને આપણા પોતાના અસ્તિત્વના જે ઊંડા ડર છે એનો સામનો કરાવે છે. પણ સાથે જ જે રીતે એ હાર માન્યા વગર એક પછી એક મુશ્કેલીનો સામનો કરે છે, સંજોગોને અનુકૂળ થાય છે, નવી નવી કુશળતાઓ શીખે છે, એ માનવ જુસ્સા અને સ્થિતિસ્થાપકતામાં આપણો વિશ્વાસ જગાડે છે.
અને ફ્રાઈડે સાથેનો સંબંધ
કે પણ છે, એટલે એ સંબંધ પણ જટિલ ભાવનાઓ જગાડે છે.
તો અંતે આપણે એમ કહી શકીએ છે કે આ વાર્તા આપણને ઘણું શીખવે છે, અને એટલે જ કદાચ 300 વર્ષ પછી પણ એ આટલી સુસંગત લાગે છે.
હા, કારણ કે એ માનવ અનુભવના જે મૂળભૂત તણાવો છે ને એની વાત કરે છે. વ્યક્તિની સ્વતંત્રતા અને સમાજ પ્રત્યેની એની જવાબદારી, તર્ક અને શ્રદ્ધા, પોતાની સંસ્કૃતિનું ગૌરવ અને બીજી સંસ્કૃતિઓ પ્રત્યેનો અભિગમ, આત્મનિર્ભરતા અને પરસ્પરાવલંબન.
અને આ બધા પ્રશ્નો આજે પણ એટલા જ જીવંત અને મહત્વના છે. રોબિન્સન ક્રુઝો આપણને આપણી પોતાની અંદર જોવા અને આપણી આસપાસના વિશ્વ, સમાજ વિશે અને આપણા પોતાના હેતુ વિશે વિચારવા મજબૂર કરે છે.
બરાબર કહ્યું. ડેફોએ એક સાહસકથાના માળખામાં માનવ અસ્તિત્વના ગહન પ્રશ્નોને વણી લીધા છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.